તારીખ 27/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 61.
કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનો આ અધિકારમાં નિરાકરણ કર્યું છે. નિરાકરણ એટલે સમાધાન કરેલું છે. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર કુધર્મ છે એ સેવા યોગ્ય નથી. પૂર્વકર્મના યોગે જીવ જૈન દર્શન સિવાય અથવા વિતરાગ દેવ ગુરુ ધર્મ સિવાય કોઈ અન્ય જગ્યાએ આવું થયું હોય તો પણ એને વિવેક વડે કરીને ધર્મ પરિવર્તન કરવું આવશ્યક છે. હવે અહીંયા અસમાધાનનો વિષય એ છે કે કુદેવ, કુગુરુ, કુધર્મની અંદર કેટલોક લાભ દેખાય છે એનું શું, અને ચમત્કારિક લાભ દેખાય છે. ચમત્કારિક લાભ એવો છે કે માનવી હોય તો મટી જાય, પુત્રાદીનો હોય તો થાય, નિર્ધનતા હોય તો ધનની પ્રાપ્તિ થાય, અને જીવ સંસારમાં દુઃખી ન થાય. સંસારમાં એવા બધા જે પ્રકાર છે એને લઈને એ છોડવું એ તો કઈ બરાબર લાગતું નથી. ત્યારે એમણે ઉત્તર એ આપ્યો કે એ કલ્પના છે. ખરેખર દરેક જીવ સંસારમાં પોતાના પૂર્વકર્મને ભોગવે છે. જે કર્મ બાંધ્યા છે એને ભોગવે છે, એમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. કુદેવે સમર્થ નથી ને સુદેવે સમર્થ નથી. એ કોઈનું કર્યું કાંઈ થાય છે એવું છે નહીં. પ્રશ્ન એમણે એવો ઉઠાવ્યો કે ક્યાંક કોઈ એવું જોવામાં આવે છે, થતું હોય એવું જોવામાં આવે છે, કેમ ન માનીએ? તો કે કોઈ વાર એવું બને છે, એ વ્યંતરના કારણે બને છે. વ્યંતર નામના જે દેવો છે, જે હલકી કોટીના દેવો છે, એ હું કુતૂહલ કરે છે. કોઈને દુઃખી કરવાની ચેષ્ટા કરે છે, કોઈને સુખી કરવાની ચેષ્ટા કરે છે. પણ એ પણ ક્યારે કે સામાનો એ પ્રકારનો કર્મોદય હોય ત્યારે. બાકી એ પણ સુખી દુઃખી કોઈને કરી દે છે એવું નથી. 173 માં પાને પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યાંથી લેવાનું છે ને. પ્રશ્નકાર એમ પણ પ્રશ્ન કરે છે કે અનેક જાતની વિચિત્રતા કેવી રીતે થાય છે. કોઈ વ્યંતર પોતાનું પ્રભુત્વ કહે છે એટલે મારે અહીંયા સ્થાપના કરો, એનું નામ આપે કે આ જગ્યાએ તમે મારી સ્થાપના કરો, એમ કરીને પોતાનું પ્રભુત્વ બતાવે છે. અપ્રત્યક્ષને બતાવે છે અને જે વાત ન દેખાતી હોય એવી જો ફલાની જગ્યાએ આમ છે એટલે હું કહું છું એ બરાબર છે, તો એને ન માનવું હોય તો માનતો થઈ જાય. કોઈ કુસ્થાન નિવાસી નિવાસાદી બતાવી પોતાની હિંતા કહે છે. કોઈ ચિરંજેવા છે એવું ખરાબ સ્થાન બતાવે એને પોતાની હિંતા બતાવે છે, કાંઈ એનું કાંઈ ઠેકાણું નથી. કોઈ પૂછવા છતાંય બતાવતા નથી, કોઈ વાર વગર પૂછે બતાવે છે, તો કોઈ પૂછવાથી બતાવતા નથી. ભ્રમરૂપ વચન કહે છે, ખોટે રસ્તે પણ દોરે છે, કાંઈ હોય નહીં એવી પણ વાત કરે છે. અન્યને અન્યથા પરિણામ આવે છે તથા અન્યને દુઃખ આપે છે ઇત્યાદિ વિચિત્રતા કેવી રીતે છે, એ બધું કેવી રીતે બને છે, આ એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કુતૂહલથી પ્રશ્ન ઉઠાવેલો છે. ઉત્તર કે વ્યંતરોમાં પ્રભુત્વની અધિકતા હીનતા તો છે, શું એમાં પણ ઓછા પુનવાળા ઘણા પુનવાળા એવા પણ દેવો હોય છે, એક સરખા નથી હોતા. અહીંયા જે મનુષ્યોને ઓછા પુન વધારે પુન હોય છે એવી રીતે ત્યાં પણ છે. પરંતુ કુસ્થાનમાં નિવાસાદિક બતાવી હીનતા દેખાડે છે તે તો કુતૂહલથી વચન કહે છે, એની મુખ્ય પ્રકૃતિ કુતૂહલ કરવાની છે. એટલે કુતૂહલથી ગમે તેવું બોલે તો હિન સ્થાનમાં પણ નિવાસ બતાવે કે હું તો ફલાણી જગ્યાએ રહું છું, મારો નિવાસ તો ફલાણો ખીજડો છે, ક્યાં રહેવા જેવી જગ્યા છે શું, અથવા ફલાણું ખંડેર છે ત્યાં હું રહું છું. ખંડેરમાં તો જોવું ગમે નહીં ને જવું ગમે નહીં એવું હોય, શું કોઈ જૂનું મકાન હોય, જૂનો કિલ્લો હોય, તો એવા સ્થાન હિન સ્થાન બતાવે છે. કુસ્થાન બતાવીને હિનતા દેખાડે છે, એ કુતૂહલથી કહે છે. વ્યંતર બાળકની માફક કુતૂહલ કર્યા કરે છે, બાળક જેવી એની વૃત્તિ છે, અમસ્તા અમસ્તી કુતૂહલ કર્યા કરે છે. જેમ બાળક કુતૂહલથી પોતાને હિન દર્શાવે, ચીડાવે, ગાળ સાંભળે, રાડ પાડે તથા પાછળથી હસવા પણ લાગી જાય, એને તમે હીણું કહોતો હશે કેમ કે એને ખબર નથી કે આ હીણું કહેવાય કે વગર હીણું કહેવાય, એવી બાળક જેવી વૃત્તિ એ બધા ભૂતડાને હોય છે. તેમ વ્યંતર પણ ચેષ્ટા કરે છે. જો તેઓ કુસ્થાનવાસી હોય તો ઉત્તમ સ્થાનમાં આવે છે તે કોના લેવા આવે છે? પછી કે મને તમે અહીંથી મારું સ્થાન ફેરવી નાખો, મારું ઘણા વખતથી અહીંયા સ્થાન છે, હવે મને આ જગ્યાએ તમે થાપો, એ શું કરવા મદદ માગે છે? તમારા કરતા તો સમર્થ છે. આ બધા બને છે, બધા પ્રકાર બને. ભાઈ પહેલા હતું, પછી ભલાણાને પ્રત્યક્ષ થયા, એને એમ કહ્યું કે મને તમે અહીંથી આ જગ્યાએ મારી પાસે સ્થાપના કરો, નહીં કરો તો હું તમને હેરાન કરીશ. એટલે વ્યંતરમાં કોઈ વાર એ વ્યંતરો એવું કરે છે ખરા, સાવ નથી એવું નથી, પણ એના નામે ચાલે છે ઘણું. માનો કે હજારો જે કેસ છે એમાં એકાદ કેસ એવો બીનો હોય, બાકી એની વાંહે પછી બીજા ગેરલાભ લેનારા માણસો નીકળે છે. એવું ક્યાંક બન્યું હોય છે તો એનો જ ગેરલાભ લેનારા માણસો પાછા નીકળે છે અને અંધશ્રદ્ધાવાળાને ફસાવે છે. જો આ સાચું છે બધું, અમને બધી ખબર છે, તમે આમ કરો, અહીંયા પૈસા ખર્ચો, અહીંયા તમે આમ કરો, આમ કરો, આ બધા મકાન બનાવી દો, ફલાણું કરી દો, એમ કરીને પછી જે અંધશ્રદ્ધાળુ હોય એને લૂંટે છે લોકો એ રીતે. હા, એને એને તો એવું જ બેસી જાય, એવું ટાઈપનું માઇન્ડ હોય ને એવું બેસી જાય કે તમે કોઈ રીતે સમજાવો તો સમજાવો, સમજે નહીં.
ત્યાં
સુધી ઉખડે નહી તો એને ફેરવી શકે, નહીતર ન ફરે, કેમ કે માન્યતા ઘણી દ્રઢ અને રૂઢ થઈ ગયેલી હોય,
અનુભવ પાસે એવું થતો હોય,
એવું ક્યાંક ક્યાંક થતો હોય,
એનાથી એ પાછું આગળ પૂછે આગળ વધે ને.
હા, એમાં શું છે કે માણસને જીવનમાં પ્રોબ્લેમ તો સંખ્યાબંધ પ્રોબ્લેમ ઊભા થતા હોય, એમાં બે જગ્યાએ એને લાભ થયો હોય અને 22 જગ્યાએ લાભ ન થયો હોય, પણ એ જે લાભ થયો અહીંયા ચોંટે જાય, અને લાભ ન થતો હોય ઈચ્છતો હોય છતાં ન થતો હોય તો એનો વિચાર એને ન આવે, કેમ કે એની માન્યતા દ્રઢ થઈ ગઈ છે. એટલે એને તો બીજો કોઈ ઉપાય નથી, જ્યાં સુધી કોઈ એવા વિચિક્ષણ સદગુરુ ન મળે ત્યાં સુધી એ બિચારાને દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. આ તો આ શાસ્ત્ર તો એટલા માટે છે કે આ જીવ ક્યાંક આવી રીતે ફસાણો હોય તો નીકળી જાય, અથવા ઊંડે ઊંડે પણ એને ક્યાંક એવો ભય હોય, એવો લોભ હોય, એવી શંકા આશંકા હોય, ક્યાંક ઊંડે ઊંડે હોય તો એને દેખવું, એટલી વાત છે. બાકી તો જગત ની રીતે જ હાલવાનું છે, એ કઈ બધા સુધરી જાય ને જગત માં બધા કઈ જૈન ધર્મ માં આવી જાય એવું કઈ બનવાનું નથી. જૈન કુળ માં જન્મે ને અજૈન થઈ જાય ને અજૈન કુળ માં જન્મે ને જૈન થઈ જાય. કારણો તો ઘણા હોય છે એટલે દ્રઢ થઈ જાય છે. આ તો શું છે કે મારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આવા વિષય ઉપર ઘણી સ્પષ્ટતા કરી છે. આ મોક્ષ માર્ગ પ્રકાશક જાહેર સભામાં વાંચ્યું છે, સ્વાધ્યાય કર્યો છે. તો હજી એમના કહેવાતા અન્વયી કેવા ખરેખર ન કહેવાય, કહેવાતા અન્વયીમાં હજી ગડબડ ચાલે છે. એક તો જાણે એવી બુદ્ધિ લઈને જીમો હોય એમાં કઈક એવા કારણો એને ભેગા થઈ જાય, ક્યાંક દુઃખી થયો હોય એમાં કોઈ એમ કે હાલ ને ભાઈ મારી હારે તને ફાયદો થઈ જશે એમાં કઈક વળી એનો ઉદય હોય જાતનો. પછી આની કોરે ગુરુદેવને માનું છું ને ઓલું પાછું રાખે ચાલુ, કેમ કે આ તો આપણને ફાયદો થયો તો પછી ક્યાં સવાલ છે, આપણે રાખવું એ ભલે બધા ગમે એમ કે આપણે તો કરવું, એમ બધું ચાલતું હોય છે. એટલે શું છે, વિચાર શક્તિ એટલી નથી હોતી. એ જીવોમાં વિચાર શક્તિ ઊંધાઈ ગઈ હોય છે અને એના કારણે એવા પ્રકારના પરિણામથી એ જીવ દુર્ગતિને પામે છે. એનું ફળ શું છે, દુર્ગતિ ત્રી ઇંચ ગતિ છે. એટલે જ્ઞાનીઓએ તો જીવોને દુર્ગતિમાંથી બચાવવા માટે નિષ્કારણ કરુણા કરી છે. જેનો કોઈ હોનાર સારું હોય એને ફરવાની પરિસ્થિતિ નિમિત્ત પડે છે, હોનાર સારું હોય તો એને ફરવામાં નિમિત્ત પડે છે, એટલી વાત છે. શું કે છે કે કુસ્થાનવાસી હોય તે ઉત્તમ સ્થાનમાં આવે તે કોના લેવા આવે છે, જો પોતાની મેળે જ આવે છે તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્થાનમાં શા માટે રહે છે, માટે તેમનું ઠેકાણું તો તેઓ જ્યાં ઉપજે છે ત્યાં આ પૃથ્વીના નીચે અથવા ઉપર છે, બે જગ્યાએ છે, નીચે પણ છે ને ઉપર પણ છે, અને તે મનોજ્ઞ છે. અને એમના ઠેકાણા બધા સારા જ છે જ્યાં એ રહે છે, કેમ કે આખરમાં તો દેવગતિ છે ને, એ ભલે હલકા દેવ છે પણ કુતુહલ અર્થે તેઓ ઈચ્છા અનુસાર કે છે, ખરેખર એ કઈ કે છે ત્યાં નિવાસ કરતા નથી પણ એ તો એનું કુતુહલ છે. વળી તેમને પીડા થતી હોય તો રોતા રોતા કેવી રીતે હસવા લાગી જાય છે, કારણ કે ચેષ્ટા તો એવી કરે ને ભૂતડા, રોતા રોતા હસવા લાગી જાય, હસતા હસતા રોતા લાગે. હા, એટલું છે કે મંત્રાદિકની અચિંત્ય શક્તિ છે એ પણ એક વિદ્યા છે. શું મંત્ર વગેરે પણ એક વિદ્યા છે, ભલે મેલી વિદ્યા છે પણ વિદ્યાઓ ઘણી છે, મેલી વિદ્યા સારી વિદ્યા એવી જગતમાં અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે અને એની શક્તિ અચિંત્ય છે. એટલે આપણને ચિંતવીને કલ્પના ન કરી શકાય એવી મંત્રાદિમાં શક્તિ હોય છે. ત્યાં કોઈ સાચા મંત્રને નિમિત્ત નિમિત્ત એક સંબંધ થાય તો તેનાથી કિંચિત ગમનાદી થઈ શકે નહીં, અથવા કિંચિત દુઃખ ઉપજે છે અથવા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો અટકી જાય અથવા પોતાની મેળે પણ અટકી જાય ઇત્યાદિ મંત્રની શક્તિ છે. મંત્રમાં નમસ્કાર મંત્ર છે, લ્યો ને એવા મંત્રો છે. શું એ જાતનો પુણ્યનો યોગ હોય તો સામે એવા જાતના ફેરફાર દેખાય, એ પણ અહીંયા પુણ્યનો ઉદય હોય તો, નહીતર એ કઈ મંત્ર મંત્રોનો મેળ પડતો નથી એમ સમજવું. પછી પછી આવું વાત સાંભળે તો પછી મંત્ર તંત્રને તો માનવાને શું, એ વળી એવી શ્રદ્ધા હોય તો એમાં પાછો ઘૂસી જાય. ભાઈ હવે તારો આત્મા સંસારના પરિભ્રમણથી છૂટી અને સિદ્ધાલયને પ્રાપ્ત થાય, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ સહિત, એ મંત્ર શીખને જો મંત્ર તો એ મંત્ર જ છે ને, કે સંસારી મટીને સિદ્ધ થાય એ કઈ નાનો સોનો મંત્ર છે? તારે જો મંત્ર નો જ મોહ હોય તો એ મંત્ર લે ને. જગત ની અનુકૂળતા ને પ્રતિકૂળતા ને અગવડતા ને સગવડતા ને સંયોગ આધીન ના મંત્રો ને શું કરવા પાછળ લાગે છો? હા, એ ચૈતન્ય ચમત્કાર છે. પરંતુ સળગાવવું આદુ થતું નથી. મંત્ર વાળો સળગાવ્યું કે છે તે ફરી પ્રગટ થઈ જાય છે, કારણ કે વૈકરીક શરીર ને સળગાવવું આદિ સંભવતું નથી. એવો દેખાવ કરે, ભડકો ભડકો થયો એવો દેખાવે. અહીંયા કઈ હગ્યું ન હોય, કઈ ન થયું હોય, પણ એવો દેખાવ કરે. કેમ કે યંત્ર નું શરીર છે એ કઈ હળગતું નથી, વિકરી શરીર છે, એને આગ ન લાગે. વળી યંત્રો ને અવધિ જ્ઞાન, કોઈને અલ્પ ક્ષેત્ર કાળ જાણવાનું છે, હલકા દેવ છે ને એટલે અલ્પ અવધિ જ્ઞાન છે એને, તો કોઈને અવધિ જ્ઞાન પણ છે અલ્પ ક્ષેત્ર કાળ ને અલ્પ કાળ ને જાણવાનું, તથા કોઈને ઘણું છે એમાં હિનાધિકતા હોય છે. ત્યાં તેને જો ઈચ્છા હોય અને ઘણું જ્ઞાન હોય તો કોઈ અપ્રત્યક્ષને પૂછતા તેનો ઉત્તર આપે છે, શું પરોક્ષ વાતને પણ બતાવે છે. અથવા પોતાને અલ્પ જ્ઞાન હોય તો કોઈને અન્ય મહત જ્ઞાનીને પૂછી આવી જવાબ આપે છે. એ બધા પૂછી આવે જઈને, મને આવી રીતે પૂછે છે, મારું એટલું જ્ઞાન નથી, તો એના વેન્તરમાં કોઈ વધારે જ્ઞાન વાળો હોય, અવધિ જ્ઞાન વાળો, એને પૂછાવીને જવાબ દે. આવું બધું પણ બને છે. શું વળી જો પોતાને અલ્પ જ્ઞાન હોય અને ઈચ્છા ન હોય તો પૂછવા છતાં પણ ઉત્તર ના આપે, પછી એને જ્ઞાન હોય ને જવાબ આપે જ એવું કાંઈ નથી. એ બધા કુતૂહલ વૃત્તિ વાળા જીવો છે, મનમાં પડે એમ બોલે, મનમાં પડે તો ન બોલે, બાળકની જેમ એમ સમજવું. વળી અલ્પ જ્ઞાન વાળા વ્યંતરાદિકને ઉપજ્યા પછી કેટલા કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન હોય શકે છે, પછી તેનું સ્મરણ માત્ર જ રહે છે, તેથી કોઈ ત્યાં કોઈ ઈચ્છા વડે પોતે કાંઈ ચેષ્ટા કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે તો તેને અવધિ જ્ઞાન થોડું હોવાથી જાણ્યા વિના કેવી રીતે કહે? શું એને જાતિ સ્મરણ હોય છે તો કોઈ વાત કરે, વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહીં, અથવા ઈચ્છા ન હોય અથવા માન અને કુતૂહલ આદિના કારણે પણ ઉત્તર ન આપે, અથવા જૂઠું પણ બોલે એમ સમજવું. હું એમ કે જાઓ ફલાણી જગ્યાએ, ખેતરમાં તમારું છે ત્યાં ફલાણા ઝાડની છાયામાં ખોદો, ત્યાંથી તમને સોનું નીકળશે, ખોદે ને કાંઈ ન નીકળે, જૂઠું બોલે તો એવાય હોય છે, એનું કાંઈ ઠેકાણું નથી. એમ દેવોમાં એવી શક્તિ છે કે તેઓ પોતાને અથવા અન્યના શરીરને અથવા પૂતગળ સ્કંદોને પોતાની ઈચ્છા અનુસાર પરિણામ આવે છે, નિમિત્ત નિમિત્ત સંબંધે. તેથી નાના પ્રકારના આકાર આદિ રૂપ પોતે થાય છે, નાના પ્રકારના ચરિત્ર બતાવે છે, અથવા અન્ય જીવના શરીરને રોગાદિયુક્ત પણ કરે છે, કોઈને રોગ પણ લાગુ કરી દે, પણ એ કરી દે એટલે ઓલાનો ઉદય હોય, પાપનો હોય તો એમ. અહીં એટલું સમજવું કે પોતાના શરીરને અન્ય પૂતગળ સ્કંદોને અને પોતાની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ તેઓ પરિણામ આવી શકે, શક્તિ એટલે પુણ્યના ઉદય પ્રમાણે, બાકી તો એક પરમાણુને કોઈ હલાવી શકતું નથી, પણ પુણ્યની શક્તિ હોય એ પ્રમાણે. બીજા માણસ કહેતા ભાઈ આની પાસે 50 લાખની શક્તિ છે, તો એટલો એનો પુણ્યનો ઉદય છે, કારણ કે તેમનામાં સર્વ કાર્ય કરવાની શક્તિ નથી, એટલે એ પણ લિમિટેડ પુણ્યવાળા હોય છે એમ કે સમજવું. વળી અન્ય જીવોના શરીરાદિકને તેના પુણ્ય પાપ અનુસાર પરિણામ આવી શકે છે, આ ચોખવટ કરી, વળી અન્ય જીવોના શરીરાદિકને તેના પુણ્ય પાપ અનુસાર પરિણામ આવી શકે છે, જો તેને પુણ્યનો ઉદય હોય તો પોતે રોગાદિરૂપ પરિણામ આવી શકે નહીં. આમાંના પુણ્યનો ઉદય હોય તો કાંઈ ન કરી શકે, આપણને જ કાંઈ ન કરી શકે. લ્યો ને, આપણે આ બધું વાંચીએ છીએ, એની વિરુદ્ધ જ વાંચીએ છીએ ને, વિરુદ્ધ બોલીએ છીએ અને વિરુદ્ધ વાંચીએ છીએ, ક્યાં આપણને કઈ કરી શકે છે? કઈ ન કરી શકે, કેમ કે આપણા પુણ્ય એના કરતા વધારે છે. તથા પાપ નો ઉદય હોય તો તેનું ઇષ્ટ કાર્ય પણ કરી શકે નહીં, અને કોઈને પાપ નો ઉદય હોય તો એને મટાડવું હોય તો ન મટાડી શકે. શું એ પ્રમાણે વ્યંતરાદિક ની શક્તિ જાણવી. હવે એના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો પાછો, કે જેની શક્તિ હોય તેને માનવા પૂજવામાં સો દોષ? શું એટલી જેની શક્તિ હોય, હવે આવા આવા એમ કે વિંતરના દેવ છે, પછી એને માનીએ પૂજીએ, એમાં શું વાંધો? આપણું શું જાય છે? શું ઘણા ને એવી માન્યતા, આપણે ગમે ત્યાં માથું નમાવો ને આપણું માથું નમાવવામાં જાય છે. જે જાતના દેવ હોય આપણે પંચાયતમાં શું કરવા પડવું, કે કેવા છે કેવા નહીં? શું શિવ માથું ફોડવાની ટેવ હોય ઘણા ને, જ્યાં હોય ત્યાં એ માથું નમાવો, જ્યાં બાયો જે પથ્થર એટલા પૂજે દેવ, એના જેવા ઘણા હોય છે. એ જાતે શ્રદ્ધા એવી હોય છે, હીણી શ્રદ્ધા જેને કહીએ. ઉત્તર મૂળ શું છે? શ્રદ્ધા જ્ઞાન માં નુકસાન થાય છે, એને લઈને દુર્ગતિ થાય છે, એને લઈને અનેક પાંચ જાતના પાપના પરિણામ થાય છે. એ પાપના પરિણામના મૂળિયા છે મિથ્યા શ્રદ્ધા છે. આખા જગતના વધુમાં વધુ મોટા પાપના મૂળ ક્યાંથી ઉભા થયા છે? મિથ્યા શ્રદ્ધામાંથી ઉભા થયા છે. શું એ નથી સમજાતું ને એ નથી દેખાતું, એટલે પછી જીવ મિથ્યા શ્રદ્ધા આખું વીંચીને વધારે છે. શું ઉત્તર? પોતાને પાપનો ઉદય જો હોય તો તેઓ સુખ આપી શકે
નહીં,
પાપનો ઉદય હોય તો તેઓ સુખ આપી શકે નહીં, તથા પુણ્યનો ઉદય તો દુઃખ પણ આપી શકે
નહીં.
વળી તેમને પૂજવાથી કઈ પુણ્ય બંધ તો થતો નથી. વિતરાગ દેવને તમે પૂજો હજી તમને પુણ્ય બંધ થાય, પણ આને પૂજવાથી તો તમને પુણ્ય બંધ તો થતો નથી, પાપ બંધ થવાનો છે. પણ રાગ વૃદ્ધિ થઈ ઉલટો પાપ બંધ જ થાય છે, આ પણ ખબર નથી માણસને. આપણું શું જાય છે? તેથી પાપ બંધ થાય છે, તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી. પણ ગુરુ કરવા વાળા છે એ છે એ ઉલટાનું જીવને નુકસાન કરે છે, વિંતરાદિક મનાવે પૂજાવે છે, તે તો કુતુલાદિક જ કરે છે. શું કઈ એને કઈ વિશેષ પ્રયોજન રાખતા, એને તો ખાલી કુતુહલ થયું છે એટલે તમને મનાવે પૂજાવે બધું, એને કઈ લેવા દેવા નથી. ક્યાં વળી ક્યારે ક્યાં વ્યાજ જાય કઈ ઠેકાણા નહીં એના. પોતાને ખવડાવે કે બીજાને ખવડાવે, પણ મિથ્યા શ્રદ્ધા થઈ એનું શું? આ ઘંટાકરણ નું હાલે છે ને અત્યારે, સુખડી નું બહુ હાલે છે, ચાલ્યું છે. અહીંયા મહુડીમાં મુખ્ય સ્થાન છે, અહીંયા નાકા ઉપર શરૂ થઈ ગયું. હા શરૂ થઈ ગયું ને, એ તો દુકાનદારી છે ને, દુકાન ખુલી જ જાય, ખબર પડે કે આની ગરાકી વધારે, આઈટમ ની ગરાકી વધારે હશે એટલે દુકાન ખોલવા વાળા તો તૈયાર જ હોય છે. શું હા લાઈન લાગી જાય ને તો જૈન, પણ બધું સમજવા જેવું છે, બધા જૈન જ જાય છે. હા બધા જૈનો ત્યાં જાય છે મોટા ભાગે, બીજા તો લોકો જાય, પણ વધારે જે શરૂઆત કરી છે એ બધા કહેવાતા જૈનો એ શરૂઆત કરી છે, અને જાજા એમાં જૈનો જ છે. અત્યારે કાળ એવો હીણો છે કે એ જ જાજુ જોવા મળે. એ હુખડી ખાય છે કે દુર્ગતિ માં જવાના એના કર્મ બંધ કરે છે એ એને ખબર નથી, એમ છે. એ હુખડી નથી પણ દુખડી છે, એ ખરેખર હુખડી નથી પણ દુખડી છે, એમ લેવું. શું
નામ
રાખ્યું છે? ખ્યાલ છે. વિચારદર્શન જ કહેવાય, કેમ કે એમને વિતરાગ દેવ ને વિકૃત કર્યા છે, શૃંગાર કરી નાખ્યો છે, એ માન્યતાને પોષણ આપવા જેવું થાય. જાર તો એને તમે પણ પોષણ આપો છો. આપણે જ કહીએ એમ રહેવા દો, આપણા પિતાશ્રી દાદાશ્રી કોઈ હોય, બહુ પૂજ્ય પુરુષ હોય, કેવા હોય, એટલે વિતરાગ જેટલા ન હોય પણ હોય, એક પવિત્ર અને પૂજ્ય પુરુષ થઈ ગયા હોય, કે ભાઈ એમની વાત, એમની કીર્તિ કેટલી છે અત્યારે, આજે 50-60 વર્ષ થઈ ગયા પણ એનું નામ અમારા કુટુંબમાં એનું નામ લેવાય છે, હા હા તો ફલાણા વાળા એમ કહેવાય, હો ફલાણા ના દીકરાના દીકરા. હવે એના એનો ફોટો રાખીને કોઈ હાથમાં દારૂ ની બાટલી ચિતરી દે છે, કેવું ખરાબ લાગે,
બહુ ખરાબ લાગે.
તમે શું કરો, ઝઘડો કરો, અપમાન કરો છો. હા અમારા દાદા નું
અપમાન,
આ તીર્થંકર આપણા દાદા ના દાદા છે. તીર્થંકર કોણ છે? આપણે જેના કુળમાં આવ્યા છીએ આપણા દાદાના દાદાના દાદા છે. શું એને બીજી રીતે ચિત્રે તો કેવું ખરાબ લાગે, શૃંગારમય ચિત્રે, જે રાગના નિમિત્તો છે એનો જેને ત્યાગ કર્યો છે, સર્વસંગ પરિત્યાગ કરીને જેવો પૂર્ણ વિતરાગ થઈ ગયા, તો એને એ રીતે વિકૃત કરી નાખ્યા છે, પોતાના કલ્પનાને લઈને વિકૃત કરી નાખ્યા છે. તો એને કરવું, કરાવવું, અનુમોદવું મનથી વચનથી ને કાયાથી, 9 કોટી ન થાય. એના કરતા તે બીજો પ્રશ્ન થવા જેવો છે કે પશ્ચિમના દેશોમાં બધા આધળક સંપત્તિ છે. આ જર્મની ખોબા જેવડો છે, જાપાન ખોબા જેવડું છે, ટાપુ ઉપર છે આખું જાપાન તો, હિન્દુસ્તાન ને પૈસા $50 થઈ રહ્યા છે. ખરેખર તો એ પ્રશ્ન થવા જેવો છે કે એ લોકોને તો બધા ખાણી ના પીણી ના રહેણી ના કરણી ના કોઈ ઠેકાણા નથી, તિર્યંચ જેવા જીવન જીવે છે એ લોકો, છતાં પૈસા કેમ ત્યાં વધારે છે. એ જાતના પાપાનું બંધ પુણ્ય લઈને જ એ લોકો જીવ ત્યાં જન્મે છે. અનેક પ્રકાર છે પુણ્ય પાપના, અનેક પ્રકાર છે, પૂર્વના કરેલા પુણ્ય ઉદય છે. અત્યારે ખોટું કરે છે, અત્યારે મિથ્યા માન્યતા વાળા છે, માટે એને ઉદય છે એમ નથી. એના ફળમાં તો બહુ ગડબડ થવાની છે, એના ફળમાં જે અધોગતિ થશે તો વિચારે કરવા જેવો નથી, એવું છે. સૌ સમય યોગ લાગે એમ કરે, ક્લેશ થાય એવું છે. ક્લેશ તો શું છે કે સામાન્ય રીતે વ્યવહારની સજ્જનતા હોય તો ક્લેશ નથી થતો, પરસ્પરસ ના વ્યવહારની સજ્જનતા હોય તો ક્લેશ નથી થતો. પરાણે કોઈ વાત ન કરવી છે, જયારે મિથ્યાત્વ ને સમ્યત્વ ની વાત આવે છે તો સમજણ નો વિષય છે. આ ન્યાય એવો છે કે અકાટ્ય ન્યાય છે, જે પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે, પૂર્ણ નિર્દોષતાને જે વરેલા છે એવા જે વિતરાગ દેવ છે, વિતરાગી ગુરુ છે, એનો અંતર્બાહ્ય વ્યવહાર, અંતર્બાહ્ય પરિણામો એવા છે કે જેને કોઈ બરાબરી કરી શકે એવું નથી, એની નિર્દોષતા છુપાવી શકાય એવું નથી, એની પવિત્રતા છુપાવી શકાય એવું નથી, એને કોઈ લાંછન લગાડી શકાય એવું નથી, એટલા પૂર્ણ નિર્દોષ છે. અને બાકી ઉતરતા છે એમાં બધી ગડબડ છે ને છે, જો ન્યાય ગ્રહણ કરે તો સમજી શકે. હવે કોઈ એમ કે ભલે તમારો ન્યાય તમારા ઘરે રાખો, અમારે તમારો ન્યાય સમજવો નથી ને, અમારે અમારી રીતે ચાલવું, છતાં ને ચાલવા દેવાનું, એના ઉપર આપણે બળાત્કાર કરવાની શું જરૂર છે. ભલે ઘરના સભ્ય હોય કે ગમે તે હોય, ઘરના સભ્ય તો પૂર્વ પુણ્યના ઉદય બધા ભેગા થયા છે એક ઘરમાં, બાકી તો સંસારના પરિભ્રમણ કરતા જીવો કોઈ કોઈના હગા નથી, અને એમાં વાંકવું પડે ત્યારે કેટલા હગા છે સમજી જાવ.
એટલે એ જ્યાં જતા હોય સમજીને ફરે તો સારી વાત છે, ન સમજીને ફરે તો કોઈ બળાત્કાર ન કરવો, કોઈના ઉપર જબરજસ્તી ન કરવો. કેમ તમે માનતા નથી, અમે કહીએ છીએ તો કેમ માનતા નથી, અમે તમારા વડીલ છે ને કેમ, એ વડીલે ન થવું, કોઈના વડીલ થઈને પણ એને જબરજસ્તી, આપણે વડીલના સ્થાને હોય તો ન કરવી જબરજસ્તી, દીકરા હોય દીકરી હોય દીકરાના દીકરા હોય ગમે તે હોય એને એને રસ્તે હાલવા, એ સમજવા માંગે તો સમજાવવા, કેમ કે આ જિજ્ઞાસાનો માર્ગ છે. માર્ગ કોનો છે? જેને જિજ્ઞાસા હોય એને સમજાય એવો માર્ગ છે, વગર જિજ્ઞાસા એ અમથો સમજાયું નથી. આ તો પરાણે સમજાવવા જાવ તો કોઈ સમજે જ નહીં, પણ વગર જિજ્ઞાસા બે ને તોય ન સમજે એવી એવો વિષય છે આ તો. એટલે જિજ્ઞાસા થઈને આવે ને, કૃપાળુદેવ બહુ સરસ કહ્યું છે, તૃષાતુર ને પાણી પાયાની મહેનત કરજો. એટલે કે તૃષાતુર નો હોય તો એને પાણી પીવડાવવાને તું મહેનત કરીશ નહીં, નકામે તારો ટાઈમ ને શક્તિ બે બગડી જશે એની અંદર. એટલે એને તૃષાતુર હો છે કે નહીં એટલું જોઈ લેવું. અચ્છા, તો કે તૃષાતુર ન હોય તો અને તને તમને એમ થતું બિચારાનું સારું થાય તો સારું, આપણે તો એનું ભલું કરવા માટે કહીએ છે ને, તો કે એને તૃષા જગાડજે. તૃષા કેવી રીતે જગાડે એને પ્રશ્ન પૂછજે કે તારા બે કામ હવળા છે ને 22 હવળા નથી થતા, કાંઈક તો બુદ્ધિ ચલાવ ભાઈ સાહેબ, તારા તારા 24 કામ માંથી 2 હવળા થયા એટલે તું લાગી પડ્યો કે મારું કામ કરી દે છે ફલાણા. ઉત્પન્ન થાય એવો પ્રયત્ન કરવો, એ પરાણે ન કરવો, એ પણ પરાણે ન કરવો, થોડું એને ક્યારેક ક્યારેક વિચાર કરતો મૂકી દેવો. જો ભાઈ તું વિચારવાળો માણસ, તું વિચાર તો કર, એમાંથી વળી એનું હોનાર સારું હોય તો ફરે, બાકી નહીતર સૌ સૌના રસ્તે સૌ હાલ્યા જશે. આયુષ પૂરું કરીને સૌ સૌના રસ્તે સૌ જેવા પરિણામ કર્યા હશે, જેવા કર્મ બાંધ્યા હશે, ભોગવવા સૌ સૌના ઠેકાણે પહેલા વિશે કોઈની ચિંતા કરવાથી હું લાભ છે. સરાગી પરમાત્મા તરીકે સ્થાપ્યા હોય તો એનો અપરાધ લાગે કે ન લાગે? હે, મિત્રાગી પરમાત્મા ને સરાગી પરમાત્મા તરીકે સ્થાપ્યા હોય તો કેવું લાગે? અંતર બાહ્ય બે વિતરાગતા છે એમને, એટલું આંતરિક સ્વરૂપ નથી. જે સદૈવ તત્વ છે એને અંતર બાહ્ય બંને વિતરાગતા છે, અંતર જ વિતરાગતા છે ને બાહ્ય વિતરાગતા નથી એવું કઈ નથી. આ પ્રશ્ન અગાસમાં થયો હતો, અગાસમાં બે બેબી છે ને, ઓમકાર ભાઈ સાથે બેઠા હતા અડધી કલાક, તરત જ પેલા એકાદી દલીલ કરી, પછી એમ કીધું ન્યાયની દ્રષ્ટિએ વાત તમારી સાચી છે, પરંપરા જે ચાલી જાય છે એમાં ફેરફાર કરવો બહુ તકલીફ પડે છે. એ ફેરફાર આખો સમાજ જયારે વળી જાય છે ત્યારે ટ્રેડિશન, સમાજની આખી ટ્રેડિશન બદલવી એ બહુ અઘરી વાત થઈ જાય છે. બાકી ન્યાયની દ્રષ્ટિએ તો વાત સાચી છે, જે વિતરાગતા છે એ વિતરાગતા છે, એમાં સરાગતા ઘુસાડવાથી કોઈ લાભ નથી, કોઈને કોઈ ફાયદો થવાનો નથી, કોઈને કોઈ રીતે કોઈ ફાયદો થવાનો નથી. વિતરાગ દેવને સરાગ ચિત્રીને કોઈને કોઈ રીતે ફાયદો થાય એ વાત બનવા યોગ્ય નથી. અને એ એવી રીતે કરવા જતા એ જે એનું વૃદ્ધિગત પણ થયું આ કાળમાં, એમાંથી જૈન દર્શન અસલ મૂળ માર્ગ છે ઘૂંસાતો જાય છે, મૂળ માર્ગ છે ઘસાતો જાય છે, અને મૂળ માર્ગ છે કે એનું અસ્તિત્વ રહી શકે કેમ એ સવાલ ઊભો થાય છે. એટલે ક્યાંય પણ કરવું કરાવવું અનુમોદવું ત્યાં બેસાય
નહીં.
હા, રથયાત્રાની પ્રથા છે. હા, રથયાત્રાની એમના ઉપર નથી, એમ તો સમવસરણ હોય છે, એમ તો ભગવાનને સમવસરણ હોય છે, દિવ્ય વૈભવ હોય છે ત્યાં તો. શું એની લાદી મણી રતનની હોય છે, ફ્લોરિંગ રત્નો નહીં હોય છે, રત્ન જડ્યા નહીં, આખી લાદી રત્ન નહીં જ હોય, એવડા એવડા હોય. પણ એ ભગવાનને કાંઈ લેવા કે એ તો અંતરિક્ષમાં ઉપર થોડા બિરાજમાન થઈ જવાના,
એટલે તમે મંદિર માં જો આપડે આ સોના નું કર્યું છે, સાચું સોનું વાપર્યું છે, જેટલું ચળકે છે ભગવાન ને કઈ ન અડાડે.
આમાંથી જે ઉભા થાય
ભગવાન ના અંગ ઉપાંગ સુધી ન જવાય, અંગ ઉપાંગ સુધી ન જવાય ત્યાં સુધી પહોંચવાની કઈ ન હોય, કઈ જ નું. આ જે પ્રતિમા અત્યારે મૂક્યા છે એ જ પ્રમાણે હોય, એક્ઝેક્ટ જેવા સમોસરણ માં ભગવાન બિરાજે છે એ જ પ્રકારે આ પ્રતિમા છે. વાણી સિવાય કઈ ફેર નહીં, જે સજીવન મૂર્તિ તીર્થંકર દેવ છે એમને વાણી છૂટે, આમને વાણી ન છૂટે, બાકી એક્ઝેક્ટ એવું જ એમનું રૂપ. પ્રતિમા એટલે સામે પ્રતિબિંબ જ, જીન નું જીનબિંબ કહેવાય છે એને, એનું નામ શું કહેવાય છે, જીનબિંબ કહેવાય છે. જેવા જીન છે એવું જ એમનું પ્રતિબિંબ છે સામે, એવું છે. હા એવું બિલકુલ. એટલે શું થાય છે કે જે જીવો હોય છે, લાયક જીવો હોય છે, એને સમ્યક દર્શન નું નિમિત્ત છે. તો અત્યારે તો શું છે કે જૈનોને જીન પર પ્રતિબિંબ ના, જીન પ્રતિમાજી ના દર્શન કેવી રીતે કરવા એ આવડતું નથી, ખબર નથી. કેમ કે એનો મૂળ હેતુ ઘસાઈ ગયો ને ઢંકાઈ ગયો છે. શું બાકી આ સમ્યક દર્શન નું નિમિત્ત છે, આત્મા રૂપી છે, વચનાતીત છે. તેથી વચન દ્વારા કહી શકાતો કે શાસ્ત્ર માં લખી શકાતો નથી. એ આત્માને દર્શાવવા માટે કોઈ પ્રેક્ટિકલ સાઈડ હોય તો જીન બિંબ છે. જેમ એક વસ્તુ એવી છે કે માણસને વર્ણન થી આપણે નથી બતાવી શકતા, કલર છે, કલર ભાષાથી કેવી રીતે બતાવવો. ચાલો એક બાળક છે જેને એક રંગની જિંદગીમાં જોયો નથી, ગુલાબી રંગ એને જોયો નથી. ગુલાબી રંગ ગુલાબી હોય છે, ગુલાબ ને ગુલાબી રંગ હોય છે, ગુલાબી રંગ લાલ લાલ ને ફળતો હોય છે, લાલ જેવો હોય છે પણ છતાં લાલ નથી હોતો. શું કરવાનું પણ એને, તમે અસ્થિ નાસ્તિ થી કેવી રીતે એને સમજાવવાના શબ્દોમાં એને ગુલાબ બતાવી દો. તો જો ગુલાબી રંગ આવો હોય છે એની જિંદગીમાં ન ભૂલે એ છોકરો બાળક, ગુલાબી રંગ એની જિંદગીમાં નહીં ભૂલે. કેમ કે પ્રેક્ટિકલ નોલેજ છે. આ પ્રેક્ટિકલ નોલેજ કરાવવા માટે મંદિરોમાં સ્થાપના છે જિંદગીની, આત્મજ્ઞાન ની પ્રેક્ટિકલ છે આ. અને એટલા માટે એનો બહુ મહિમા છે, એટલો બધો જીન પ્રતિમા નો મહિમા છે. શું એ લોકોને ખ્યાલ નથી, એટલે પછી ઓગે ઓગે ધમાલ ઘણી કરે છે, પૂજા કરે, ભક્તિ કરે, આ કરે તે કરે, પણ ભાવમાં શું કે ભાવમાં જેવું એમનું વિતરાગી સ્વરૂપ છે એવું જ પોતાનું આત્મ સ્વરૂપ છે. એટલું જ નહીં, એ સ્વસંવેદનની મૂર્તિ છે, અનંત સ્વસંવેદનની મૂર્તિ છે. એવું સ્વસંવેદન અહીંયા જ્ઞાન વેદન અંદર ચાલે છે. એ અનંત શાંતિની મૂર્તિ છે, એવી અનંત શાંતિની મૂર્તિ અંદર આત્મા છે. એ નિરવશેષ અંતર્મુખ છે, એવું અંતર્મુખ તત્વ પોતાનું સ્વરૂપ છે. એટલે આખા સ્વરૂપ ઉપર લઈ જવા માટેનો એક પ્રેક્ટિકલ મૂક્યો છે. અને અનાદિથી છે આ પરંપરા, જીન માર્ગ ને વિશે અનાદિથી છે. એટલું જ નહીં, આ જગતમાં ત્રણેય લોકમાં અકૃત્રિમ જૈન પ્રતિમાઓ જીનબિંબો બિરાજે છે. એ કુદરતે વ્યવસ્થા કરી છે, કોને, આત્માઓને આત્મજ્ઞાન કરવા માટે કુદરતે આ વ્યવસ્થા રાખી છે, કે જેને કોઈ પ્રતિમાને બનાવવી પડી નથી, ક્યારે પણ એને ઘડવી પડી નથી, અને કુદરતી રચના છે. ઉપર દેવલોકમાં છે, શરૂઆતના દેવલોકમાં, મધ્યલોકમાં તો છે જ, નંદેશ્વર આદિમાં આઠમો જે દ્વીપ છે, અને નીચે પાતાળમાં પણ શરૂઆતના જે છે, ભવનપતિ છે જ્યાં, ત્યાં પણ એ પ્રતિમાઓ છે. અને કેટલી છે, કરોડો છે, એક બે ચાર નથી, એવી કરોડો છે.
એટલે એ વસ્તુ જે મૂળ છે એ મૂળ માર્ગ નો પ્રકાશ તીર્થંકર દેવો એ કર્યો કે જે પરમ ગુરુ છે. ત્યાર પછી ગંધરાજી એમના જે ગુરુ છે એમણે પણ મૂળ માર્ગ નો પ્રકાશ કર્યો, અને ત્યાર પછી જે સદજ્ઞાનીઓ થઈ ગયા એને પણ મૂળ માર્ગ નો પ્રકાશ કર્યો. તો એ મૂળ માર્ગ એમણે શા માટે પ્રકાશ્યો કે અજ્ઞાની જીવોને એ માર્ગ માર્ગ ઉપર લઈ જવા માટે. તો એ માર્ગે લઈ જવા માટેના જે પ્રયત્નો છે એમાં સમય અને શક્તિ ખર્ચો. બીજો ઉન્માર્ગ ઉભો થતો હોય ગમે ત્યાંથી, એને શા માટે કરવું કરાવવું ને એનું બધું આવવું જોઈએ.
બરોબર,
ન્યાય સંપન્ન વાત તો એવી છે. એટલે એ તો આપણા સતાંબર મત નું જે નિરાકરણ કર્યું છે પાંચમા અધિકાર માં, એ ટોડર મત એ બહુ સરસ કર્યું છે. ઈ એક જુદી વસ્તુ છે કે અનુભવી પુરુષો થઈ ગયા એ ક્યાંથી થયા કેમ થયા એનો ઇતિહાસ કોઈને ખબર નથી. એ તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોઈને કરે. ખંડન તો કરવામાં શું છે, કરે પણ છે અને નથી પણ કરતા. શું બાકી બધા જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ હોય, અભિપ્રાય બે, એ જ્ઞાનીના બે અભિપ્રાયનો હોય, ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક અભિપ્રાય હોય. ટોડરમલજી એ જ્ઞાની પુરુષ છે, મહાજ્ઞાની પુરુષ છે, સ્વાનુભવી પુરુષ છે, એટલે અભિપ્રાયમાં કોઈ જુદા નથી પડતા. પણ વાત કરવામાં બધા જુદા પડશે કેમ, કે એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા જુદા હોય છે. તો એ જુદા જુદા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અનુસાર એ વાત કરે છે, બાકી અભિપ્રાય તો બધાના એક જ હોય છે એમ લેવું હંમેશા. શું એટલે કોઈ પણ આપણે બીજો દાખલો લઈએ કે એક માણસ ચોખ્ખા ઘી નો વેપાર કરે છે. ઘી તો કિંમતી વસ્તુ છે ને, માણસને ખોરાકની અંદર શરીરને પોષણ આપવા માટેનું સારામાં સારું દ્રવ્ય હોય તો ઘી છે. એટલે મીઠાઈ ઘીમાં બનાવે છે માણસ, બરાબર. હવે એક માણસ ચોખ્ખા ઘી નો વેપાર કરે છે, એક માણસ ભેળસેળ ઘી નો વેપાર કર્યા પછી બોર્ડ એમ મારે છે કે શુદ્ધ ઘી નો અહીંયા શુદ્ધ ઘી અહીંયા મળે છે અને સસ્તું આપે છે. શું આપે છે? સસ્તું પાછું આપે છે અને બોર્ડ માર્યું છે શુદ્ધ ઘી નો. હવે એને 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 અભિપ્રાયની દ્રષ્ટિએ એને અનુમોદન અપાય કે ન અપાય, કે ન અપાય. કેમ કે એને ખોટી ચીજ સાચા નામે વેચવાની શરૂ કરી છે. એમ મૂળ માર્ગ એક છે, એક હોય ત્રણ કાળમાં
પરમાત્માનો
પંથ, મૂળ માર્ગ એક છે. હવે બે થયા એનો અર્થ શું છે કે વિચાર ભેદ થઈ ગયો, અભિપ્રાય ભેદ થઈ ગયો. તો એક બે સત્ય ન હોય કોઈ દિવસ જગતમાં, બે સત્ય કોઈ નહીં, સત્ય એક જ હોય છે. અને એક નહીં તો કૃપાળુ દેવે સૂત્ર બાંધ્યું આત્મસિદ્ધિમાં, સંકોચ કરીને સૂત્ર બાંધ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અત્યારે નહીં, અનંત ભૂતકાળમાં અનંત ભવિષ્યકાળને હારે લીધા પોતે. અત્યારે જાતે ગડબડ ચાલે છે એમની, ત્રણેય કાળે આ પરિસ્થિતિ છે. તો કે જે જેમાં જે કાંઈ ભેળસેળ ને એડલ્ટ્રેશન થયું એને શુદ્ધતામાં ખપાવાય
નહીં,
ભેળસેળ ને શુદ્ધતામાં ખપાવાય નહીં. શું કુંદકુંદાચાર્ય તો મહા મુનિ સંત છે, એમણે કેટલું જબરજસ્ત ખંડન કર્યું શ્વેતાંબરનું, આખો દાર્શનિક ગ્રંથ લખ્યો એના ઉપર. તો અષ્ટપાઉડ, અષ્ટપાઉડ આખો એક ગ્રંથ એમણે, સેંકડો ગાથાઓ, દાર્શનિક ગ્રંથ લખ્યો. કેમ કે મુનિપણું તો એક પ્રકાર જ છે, એ તો મોક્ષ, જીવંત મોક્ષ માર્ગ છે. એમણે પહેલા અધિકારમાં એ વાત લીધી કે આત્મા અરૂપી પદાર્થ છે, એના શુદ્ધ પરિણામો પણ અરૂપી છે, બહાર દેખાતા નથી કોઈને. બહાર શરીરાદિ તો જે લિંગ છે એ તો સવસ્ત્રપણું નિર્વસ્ત્રપણું એ તો બહારની વાત છે. હવે અરૂપી પદાર્થના અરૂપી પરિણામોનું રૂપીપણું અમૂર્તિક ને મૂર્તિક રીતે જોવા હોય તો તમે ભાવલિંગી દિગંબર મુનિ જોઈ લ્યો. આ જીવંત મોક્ષ માર્ગ છે એમ કીધું છે. અને એવો માર્ગ હોવા છતાં, એવો નિર્દોષતાનો માર્ગ હોવા છતાં, સદોષતા ગ્રહણ કરીને કોઈ એને જ જીન માર્ગ કહે છે તો એ ભેળસેળ વાળાને શુદ્ધ બોર્ડ, શુદ્ધતાનો બોર્ડ મારીને વેચવાની વાત છે. બહુ લખ્યું છે એમણે તો.
એટલું બધું એક ગાથા તો એવી લખે છે, વસ્ત્ર નો એક તાણો વાણો રાખે અને મુનિ તરીકે પોતાને મનાવે. શું ફળ મળે ખબર છે? નિગોદમ ગચ્છેદી, તાણો વાણો રાખે. આટલા બધા ગાંસડા પોટલા રાખે એની વાત નથી કરી, તાણો વાણો એક વસ્ત્ર નો રાખે અને મુનિ તરીકે પોતાને મનાવે. નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર થી વાત છે. આ તો સંયોગ ની વાત છે, બાહ્ય માર્ગ ની વાત છે. સંયોગમાં દિગંબર પણ સવસ્ત્ર પણ ને નિર્વસ્ત્ર પણ ની ચોખવટ એમણે કરી છે. બહાર ની વાત છે.
પરિગ્રહ જે એમનો આ પરિગ્રહ છે, એ પરિગ્રહ ની નિવૃત્તિ અર્થે નો પરિગ્રહ.
હવે એમાં એમ છે, એમાં એમ છે કે જે નિયમો છે એમાં કેટલાક મૂળ ગુણો છે અને કેટલાક ઉત્તર ગુણો છે. મૂળ ગુણોમાં કિંચિત માત્ર ફેરફાર એલાઉડ નથી, ઉત્તર ગુણોમાં એ બધો અપવાદ લાગુ પડે છે. મૂળ ગુણોમાં ક્યાંય અપવાદ લાગુ નથી પડતો, મુનિપણાની દશા ચાલી જાય. છઠ્ઠો ગુણ સાંધના રહીએ બરાબર છે, એમાં આ મૂળ ગુણમાં જાય છે. આ જે નગ્નત્વ છે 28 મૂળ ગુણમાં જાય છે. 28 મૂળ ગુણમાં જાય છે. આ વાત ઉદ્દેશિક આહાર 28 મૂળ ગુણમાં જાય છે. અપૂર્વ અવસરમાં લીધું છે પોતે, એ તો ખબર છે એને. એ તો એમણે ઘણી જગ્યાએ લીધું છે, અપૂર્વ અવસર ની શરૂઆતમાં લીધું છે અને પાછળ લીધું છે. યથાજાત લિંગ રૂપે એમ કરીને પાછળ લીધું છે, અપૂર્વ અવસરમાં લીધું છે. પણ એ મૂળ ગુણ છે. મૂળ ગુણમાં કોઈ જગ્યાએ કોઈ ફેરફાર કરવાનો, જીનાજ્ઞા બાર ની વાત છે, આજ્ઞા ભંગ છે, આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાની વાત છે. સીધી ઉત્તર ગુણમાં બધું એડજસ્ટમેન્ટ છે એવી વાત છે. અને કોઈ પણ જગ્યાએ મૂળ વાતને જો પકડી રાખવાની પરિસ્થિતિ હોય નહીં તો એની સંસ્કૃતિ ટકે જ નહીં. જીની ઉપકરણ આ લોકોએ ખપાવ્યા એને ઉપકરણમાં. હા, ઉપકરણ છે જ નહીં. એ તો એમણે વાંચવા જેવો છે આ ગ્રંથ, એના માટે આ ગ્રંથ વાંચવા જેવો છે. એમણે સ્વતંત્રત નિરાકરણમાં એને ઉપકરણ કરીને જે વાત લીધી છે એ ઉપકરણ છે જ નહીં. કે આ તો ખરેખર શરીર રક્ષાનું સાધન છે. શિયાળામાં કપડાં જુદા, ઉનાળામાં કપડાં જુદા, તમને માંસ ઓલા મચ્છર ડાન્સ મચ્છર કરડે, જીવ જીવાત કરડે. નગ્ન શરીર હોય તો બધા ઘણા ઉપસર્ગ પરિસર આવે, એ બધાથી રક્ષા મળે છે. કપડાથી કેટલી જાતનું રક્ષણ મળે છે એમણે જે બુદ્ધિ ચલાવી છે. પ્રોટોન મળી તો બહુ ક્ષોભ સમૂહના જબરા હતા. આ બધી બધી ગડબડ છે આની અંદર. કેટલું રક્ષણ મળે છે? અચ્છા, જે વસ્ત્ર રાખીને ધોયા વગર ચાલવાનું નથી. મનુષ્યનું શરીર એવું મેલું છે કે વસ્ત્ર એનો સંગ કરે એટલે વસ્ત્ર મેલું થયા વગર રહે નહીં. જેને વસ્ત્ર મેલું થાય એને ધોયા વગર ચાલે નહીં. ધોવો તો સાબુ ને પાણી બે જોઈ, પારંપરિક કેવી રીતે છૂટે? પરિગ્રહ વ્રત છૂટી જવાનું છે. પંચમહાવ્રતમાં મૂળ વ્રત છે આ તો, પંચમહાવ્રત એમાં પરિગ્રહ વ્રત છૂટી જશે એટલે સાબુ પાણી જોશે જ, વ્યવસ્થા કરવી જ પડશે. અચ્છા, એને સાબુ પાણી જોશે એટલે હિંસા નહીં રોકી શકે. કપડાં હાથે ધોવા જ પડે સાધુને, શું કરે? એને કે સ્ત્રી છે તો એને કપડાં ધોઈ દેવાની હતી, એને કપડાં હાથે ધોવા પડશે તો હિંસાને નહીં રોકી શકે. હિંસા વ્રત તૂટી જાય છે, પરિગ્રહ વ્રત તૂટી જાય છે. પાંચ માંથી બે તો સીધા તૂટે છે, બધું એને દલીલ કરી છે. પંચ મહાવ્રત જ રહેતા નથી પેલા તો, એટલી બધી વાતો કરી છે. બહુ ઘણું ઘણું મગજ ચાલે છે. કઈ નું કઈ નું એ લોકો હાથમાં ભિક્ષા લઈએ છે. લખ્યું છે શરૂઆતમાં, કરપાત્ર નથી માગી ખાનારાઓને, કરપાત્ર માં ભિક્ષા લેનારા ને હું વંદન કરું છું એમ કરી શરૂઆતમાં જ લખ્યું છે. 2324માં વર્ષમાં એક પત્ર છે, કરપાત્ર ની વાત લીધી છે, એમને હું વંદન કરીશ. કરપાત્ર માં તિલ તુષ માત્ર પરિગ્રહ ન હોય તો તમે ઠરી જાઓ. ભાવલિંગી દિગંબર મુનિ જુઓ, દર્શન કરો તો તમે એક વાર તો મોટો વાઘ હોય તો વાઘ ઉભો રહી જાય કે અરે કોણ છે આ, એવી વાત છે. શું
એવી જબરદસ્ત સૌમ્ય મૂર્તિ હોય છે. જીન જીન જેવા જીનાત જેવા એમને ગણ્યા છે, ચાલતા ચાલતા સિદ્ધ ગણેલા છે. નહી, છઠ્ઠે સામે ગુણસ્થાને આ જ દશા હોય છે. જો ગુણસ્થાન માં હોય તો એ મુનિ જ નથી, એ પોતાને દ્રવ્યલિંગી કે સમ્યક દ્રષ્ટિ હોય તો એમ કે અમે ચોથા ગુણસ્થાને દ્રવ્યલિંગી છીએ. પંચમ ગુણસ્થાને હોય ને લગ્ન દિગંબર હોય તો અમે દ્રવ્યલિંગી છીએ, મુનિ નથી એમ કે. ચોથા પાંચમા ગુણસ્થાન અનુસાર કોઈ જાતનો એમાં એને ગુણસ્થાન નો દોષ નથી. હા, ન હોય. મુનિ દશા એટલે ગુરુ ની દશા છે, મહાન દશા છે, એવી વાત છે. પંચ પરમેષ્ઠી માં છે. હા, પંચ પરમેષ્ઠી એટલે ગુરુદેવ એમ કહેતા કે ભાવલિંગ થયા ને હજી અડધી મિનિટ થઈ હોય, છઠ્ઠું સાતમો ગુણસ્થાન પ્રગટ્યા ને ગણધર દેવ એને નમસ્કાર કરે છે. નમો લોયે સબ સાહુણમ, એને નમસ્કાર પહોંચ્યા. હવે ગણધર દેવ એને નમસ્કાર પહોંચ્યું કરે એ કોઈ સારણ માણસ હોય એને નમસ્કાર કરે છે એમ કે છે. પોતે તો પાછા એ સંપ્રદાયના સાધુ થઈને પલટો મારેલો છે, એટલે બહુ મંથન, બહુ અભ્યાસ, બહુ કરે ને એ બધું કરે. એ તો કુંડલીને આવેલા એટલે એમનો કઈ વિરોધ ઓછો નથી થયો, લોકોએ મારવા લીધેલા છે. લાકડીઓ ઉડાડે ખૂન થઈ જાય ત્યાં સુધી વાત આવી હતી. કુંડલીને આવેલા એટલું એટલે એ બોલી શક્યા ને ચાલ્યું, એટલું લાટલું કે ચાલ્યું, નહીતર ચાલે નહીં અત્યારે તો એવી વાત છે. એટલે કૃપાદેવ વર્તમાનમાં કોઈ મુનિ પાસે નથી ગયા. મુનિ નું ગુણસ્થાન તો ઊંચું છે, ગુરુ ના ગુણસ્થાને છે. સમયક દ્રષ્ટિ તો ચોથા પાંચમા ગુણસ્થાને ગ્રસ્ત હોય, પોતે કેમ નથી ગયા? કોઈને ભાવલિંગી મુનિ તરીકે જોયા નથી કૃપાળુદેવે. આપણા ગુરુદેવે કોઈને ભાવલિંગી મુનિ તરીકે જોયા નથી. ગુણસ્થાન એવું છે. એટલે આ બધા લલ્લુજી મુનિ હતા, મુનિ તરીકે સંબોધન કર્યું છે, વ્યવહારની વાત છે. ખરેખર તો જિજ્ઞાસુ હતા અને એમને શરૂઆતમાં સંબોધન જ જિજ્ઞાસુ તરીકે એમણે કર્યા છે. જિજ્ઞાસુ હતા. હા, દીકા દીધેલી તો એને કઈ ત્યાં ક્યાંક તું લગ્ન કરી લે. એમને બે ત્રણ પત્ની હતી, લલ્લુજીને છોડીને દીક્ષા લીધી હતી. એને કઈ થોડું એમ કે તમે પણ એ બધું એમ સામાન્ય બધું રાખવાનું, લોકોમાં વિરોધ ન થાય અને પરમાર્થના માર્ગે ચડાવવા માટે બધી વાત કરે. કોઈ પણ રીતે જીવ પરમાર્થના માર્ગે ચડે એટલી વાત છે. પણ એ કુંકુંડાચાર્ય દેવનું તો નામ લઈને નમસ્કાર કર્યા છે કૃપાળુ દેવે. અને જયારે નમસ્કાર કર્યા છે ત્યારે પોતાને પામર તરીકે ગણાવીને નમસ્કાર કર્યા છે. બરાબર છે કે એ કુંકુંદાદી આચાર્યો આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન થવા માટે ઉપકારભૂત થયા છે, માટે હું આપને નમસ્કાર કરું છું. એ અષ્ટપાવડ વાંચ્યું છે એમણે, કૃપાળુ દેવે અષ્ટપાવડ વાંચ્યું છે, પણ બોલાય બાર મર્યાદામાં બોલવું પડે. કુંકુંડાચાર્ય ખુદે એટલું જબરજસ્ત ખંડન કર્યું છે. કેમ? એ સંક્રાંતિ કાળમાં જન્મેલા. સંવત 1950 એટલે શ્વેતાંબર મતનો પ્રારંભ અને કુંકુંડાચાર્યનો ઉદય, એટલે બહુ જોરથી એમણે ખંડન કર્યું. અરે, આખો ઉત્તરાયણનો માર્ગ બદલવા કોઈ માગે છે, નહીં થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ, એના સામે એમણે પોતાના બધા અભિપ્રાયો વ્યક્ત કરવા એક આખો ગ્રંથ રચના કરેલી છે અષ્ટપાવડને. હવે એના એમને જેને નમસ્કાર કરે છે, જેના વચનો સ્વરૂપ અનુસંધાન માટે લાગુ પડ્યા, એનો અભિપ્રાય જેને સ્વીકાર્યો છે, પછી કૃપાળુદેવ નો બીજો અભિપ્રાય છે, એમાં એ વિચાર કેવી રીતે કરી શકાય? કરી ન શકાય. એટલા સ્વીકાર્યા છે એમણે કુંકુ ભગવાનને. એવું છે. એક તો ધ્યાનથી વાંચી જવા જેવો ગ્રંથ છે. ખંડન મંડન ની દ્રષ્ટિએ નહીં, આત્મહિત ની દ્રષ્ટિએ. આ બધી વાતો શું છે? કોઈનું ખંડન મંડન કરવા માટે નથી, પણ આપણા જીવને કાંઈ ભૂલે ચૂકે અભિપ્રાય નો દોષ રહી જાય તો એ પૂરો દોષ છે. અભિપ્રાય નો દોષ એ પૂરો દોષ છે. અભિપ્રાયમાં એડજસ્ટમેન્ટ નથી થતું. પરિણમનમાં તમે એડજસ્ટમેન્ટ કરો, જુદી વાત છે. આચરણની અંદર અભિપ્રાય શ્રદ્ધા જ્ઞાન તો નિર્દોષ જ હોવા
જોઈએ.
એટલે અહિયાં પણ એ વિષય છે કે જેને માને છે, પૂજે છે, કુતૂહલ કરે છે, શું વિશેષ માને છે, પૂજે છે, તેનાથી કુતૂહલ કરે, તથા જે ન માને, જે ન પૂજે, તેને કઈ કહે નહીં. જો તેમને પ્રયોજન જ હોય તો ન માનવાને પૂજવા વાળાને તેઓ ઘણા દુઃખી કરે. આપણને આપણે ક્યાં માનીએ છીએ, આપણને ઘણા દુઃખી કરે. તો એ પણ જેને ન માનવા પૂજવાનો નિશ્ચય છે તેને તેઓ કઈ પણ કહેતા દેખાતા નથી કે કઈ કરતા પણ દેખાતા નથી. આપણને કહેવાય આવતા નથી અને આપણને કઈ કરતા પણ નથી. આપણે જ મોટો પુરાવો છીએ એનો. તો શું વળી પ્રયોજન તો ક્ષુધાદિક ની પીડા હોય તો હોય. હું શું કે ઘણા ભયથી જ આ બધું કરતા હોય છે, મોટા ભાગે તો ભયથી જ તે. પણ આવા બાબતમાં ભય રાખવા જેવો હોય નહીં. જ્યાં શ્રદ્ધા જ્ઞાન નું નુકસાન થતું હોય ત્યાં કોઈ ભય ને સ્થાન હોય શકે
નહીં. મોટે ભાગે જો મારા મોટો આવી ગયા પ્રારંભમાં, પછી સત્વ એટલું માગે છે કે એને નેગ્લેક્ટ કરવા માટે.
શ્રદ્ધાની શક્તિ ઘણી છે, સવળી કે અવળી. શ્રદ્ધા ગુણ પૂરો પરિણમે છે, ઊંધો પરિણમે તોય પૂરો, અવળો પરિણમે તોય પૂરો. એટલે અનાદિનો જે ઊંધું પરિણમન છે એને સવળું કરવા માટે બહુ જેવી તેવી રાતથી બહુ પુરુષાર્થ જોઈએ. એટલા માટે એને દુર્લભ ગણવામાં આવ્યું છે, સમ્યક દર્શન ને દુર્લભ ગણવામાં આવ્યું છે. એનું એ કારણ છે. વળી પ્રયોજન તો ક્ષુધાદિક ની પીડા હોય તો હોય, પણ તે તો તેમને વ્યક્ત થતી નથી. જો થતી હોય તો તેમને અર્થે નૈવેદ્ય આદિક આપીએ છીએ તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી. એને નૈવેદ્ય ધરો તો કઈ એમાંથી ખાય નહીં કઈ. અને એ વૈકરીક શરીર વાળા કઈ આ ભોજન કઈ ખાય
નહીં,
લાડવા પેંડા ખાય નહીં કઈ. અથવા બીજાઓને જમાડવા આદિ કરવાનું શા માટે કહે છે? એમ કે જાઓ ફલાણા ને બ્રાહ્મણ ને જમાડી નાખજો, જાઓ ફલાણા ને જમાડજો, એમ જ ચાલે. તેથી તેમની ક્રિયા કુતૂહલ માત્ર છે અને પોતાને તેમના કુતૂહલ નું સ્થાન થતાં જ દુઃખ જ થાય, પોતાને એનું સ્થાન થતાં દુઃખ જ થાય, હીનતા થાય. માટે તેમને માનવાને પૂજવા યોગ્ય નથી. સરવાળે પોતાનો અભિપ્રાય કહો કે એને માનવા પૂજવા જોઈએ નહીં. સુધી
રાખ્યો.